ડુંગા રે એકાંત જો, અહીંની જવાનું. તને ખબર છે આ જો અર્જુન ઉભો આ દ્વારે, યદુ આયુ પિંગલ પોકારે, પ્રહલાદ વિષ્ણુ દ્વિજ સંભારે, અનસૂયા માં ના ઠરવા દે દો તમને ઘરમાં જો. શીત રહેવાય મારાજી ઘરમાં, કે મારાજી ઘરમાં શીત રહેવાય, નરી શકું. આ બધાના માટે પ્રહલાદ સહજરાજ યદુ આયુ વિષ્ણુ શર્મા ભિંગલ, આ બધાને માટે, એ બધા જીવને જ્ઞાન દ્વારા મુક્તિ આપવા માટે મારો અવતાર છે. ઘરમાં બેસી જાઉં તો મારો આ લોકો જીવોની એમની મુક્તિ ન થાય, એમને જ્ઞાન દ્વારા મુક્તિ આપવાની છે. આવીશ અનેક રીતે અનુસૂયાને સમજાવ્યા. ઘરની બહાર જાય, બે દાડા આવે, અઠવાડિયા આવે, મળી જાય, એક બે દાડા ઘરમાં રહે, પાછા જાય. એમને એવું ન થવું જોઈએ કે મારો દત્તાત્ર મને મળતો નથી. એનો અવતાર જ્ઞાન દ્વારા જીવોની મુક્તિ. એક દિવસ અલગ ભગવાન કે સુંદરંજન કાવેરી નદીના કિનારા પર જંગલની અંદર એક પથ્થરની શિલા હતી, લાંબી પાંચ છાપ પડેલી, શરીર પર વસ્ત્ર નહીં, હાથનું ઉશીપ કરીને ભગવાન દત્તાત્રે માથા પર પંચકેશ સુતેલા, ભવ્ય સ્વરૂપ, આંખો પાણીદાર, એવામાં મુલતાનમાંથી પ્રહલાદ, મુલતાનનો રાજા હિરણ્યકશિપુનો દીકરો, જેને માટે સ્તંભમાંથી ભગવાન નૃસિંહ સ્વરૂપ ધારણ કરી પ્રગટ થયેલા એવો નૃસિંહ ભગવાનનો ભક્ત, એક શિકારના બાને કાવેરી નદીના જંગલોમાં કિનારા પર આવેલો અને પથ્થરની શિલા પર પડેલા દત્તાત્ર અવધૂતને જોયા, પહેલા જ દર્શન થયા પ્રહલાદને. ભવ્ય નેત્ર, ભલા ભવ્ય પ્રતિમા, સુંદરને જોતા જ તરત જ દૃશ્યમાન બાજુ પર મૂકી પ્રહલાદ આવી અને દત્તાત્ર ભગવાન સુતેલા છે એમની પાસે એમ પ્રણામ, હાથ જોડીને પ્રહલાદ ઉભો, શરીર દિગંબર, એક કકડો સરખો પણ હાથમાં મળે નહીં. પ્રહલાદને ઓળખાણ ન પડી. આપણે ત્યાં આશ્રમો ચાર છે, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, જ્ઞાનપ્રસ્થ અને સંન્યસ્ત. એ ચાર આશ્રમોને ઓળખવા માટે ચાર જાતના વસ્ત્રો બતાવેલા શાસ્ત્રોમાંથી નક્કી છે. બ્રહ્મચારીએ તદ્દન સફેદ વસ્ત્ર પહેરવા જોઈએ, ગૃહસ્થાશ્રમીએ બધી આ બધા જ રંગના, લાલ, લીલા, પીળા, બધા સફેદ પણ કરે, કાળા પણ કરે. વાનપ્રસ્થા શાસ્ત્રમી સાદા વસ્ત્ર, જેમાં સાબુની, સોળાની અસ્ત્રી નહીં કરવાની, નીચે સૂકવી દેવાની. ને સંન્યાસી કાશાય વસ્ત્ર, ભગવાન વસ્ત્ર. માનવ જે પ્રમાણે વસ્ત્ર પહેરે છે એ પ્રમાણે માનસ બંધાય છે, વસ્ત્રની અસર થાય છે. રામાયણમાં કૈકેયીએ વનવાસ આપ્યો, રામને પણ પેલો વેશ માંગ્યો છે, તાપ સવેશ વિશેષ ઉદાસી, 14 વર્ષ રામ વનવાસી. રામ 14 વર્ષ વનમાં જાય પણ અન્ય અન્ય તપસ્વીઓના વેશમાં વર્કર વસ્ત્ર ધારણ કરીને જાય. વસ્ત્રની અસર પોતાના મન પર થાય છે. મહાભારત તરફ જોઈએ તો કૌરવો પાંડવોના પ્રસંગમાં પાંડવોને કપટથી હરાવ્યા, 12 વર્ષ વનવાસ આપ્યો અને એમાં પાછલા અજ્ઞાતવાસમાં અર્જુને 1 વર્ષ સુધીને સારી ચણિયો ચોળી પહેલા, એની અસર કુરુક્ષેત્ર યુદ્ધમાં થઈને અર્જુન બેસી ગયો. અભિત્રૈલોક રાજ્ય કિન્ હેતો મહી કૃતે બોલીને કપડાની અસર થાય છે. માનવ પહેરે છે નિજાતના વસ્ત્રો, અહીંયા વસ્ત્રોથી ભગવાન દત્તાત્રે કયો આશ્રમ છે એવું થાય. એટલે પ્રહલાદે પ્રણામ કરીને પૂછ્યું કે મહારાજ આપ કોણ છો, આપ ઓળખાતા નથી, તમારા શરીર પર વસ્ત્ર હોય તો આપને ઓળખી શકું પણ વસ્ત્ર નથી, આપનો કયો આશ્રમ છે? જ્યાં આપનો કયો આશ્રમ છે એવું કહ્યું એટલે ભગવાન દત્તાત્રેય બેઠા થયા. પદ્માસન વાળું કહ્યું, ભાઈ તું દેશ ક્યાંથી આવે છે? મારા જો તું મુલતાનમાંથી આવું છું, હિરણ્યકશિપુનો દીકરો છું, મારું નામ પ્રહલાદ, શિકારના નિમિત્તે કાવેરીના જંગલોમાં આવ્યો છું. આપની આ પ્રતિમા ભવ્ય જોઈ સ્વરૂપ મને આકર્ષણ થયું છે, આપની ઓળખા નથી પડતી. વસ્ત્ર હોય તો આપને ઓળખી શકો, આપના શરીર પર વસ્ત્ર નથી એટલે આપનું ઓળખાણ થતું નથી. કયો આશ્રમ એ સમજાતો નથી. ભગવાન ઓમ બોલીને પ્રહલાદ નીકળે છે. પ્રહલાદ તે જે આશ્રમો મને બતાવ્યા ને તે જે તે જ ગણાવ્યા છે, બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ, સંન્યસ્ત, હા, તો એ ચાર આશ્રમથી પર એક પંચમ આશ્રમ છે. ચાર આશ્રમથી પર પંચમ આશ્રમ, એમ તો આજદિન સુધીમાં મેં પંચમ આશ્રમ સાંભળ્યો નથી. ના સાંભળ્યો તો સાંભળ, પંચમ આશ્રમ છે. પ્રહલાદ પછી આશ્રમનું નામ શું? એ આશ્રમનું નામ તો છે ભગવાન દત્તાત્રે ઓમ બોલીને કે છે, એ આશ્રમનું નામ અવધૂત આશ્રમ. અવધૂત આશ્રમ પ્રહલાદ, અવધૂત એ વેશ નથી, અવધૂત એ આશ્રમ છે. અવધૂત એટલે જેનામાં આશા નથી, જેનામાં વાસના નથી, કોઈ પણ પ્રકારનું કર્મ ધૂ એટલે કરવાનું રહ્યું નથી. એ ચોવીસે કલાક જેને તત્વની સાથમાં તત્વમશી તે તું છે એના અનુસંધાનમાં રહે છે, એ જ અવધૂત. અવધૂત નામ નહીં, અવધૂત આશ્રમ છે. એના લક્ષણો શાસ્ત્રમાં બતાવ્યા છે. અવધૂત આશ્રમ કોને કહેવાય? અવધૂત કોને કહેવાય? એના શાસ્ત્રમાં લક્ષણો બતાવ્યા છે. કચિદ ભૂમૌ શાયી, કોઈ દિવસ જમીન પર પણ પડી ગયું. કચિદ અપી ચ પર્યંક શયના, આવા તળિયોમાં શું હોય તો પણ સૂઈ રહ્યું, ગુળમાં પડી દેવામાં દુઃખ નહીં, સુંદર ગાલીચાઓમાં સુવામાં આનંદ નહીં. કચિદ શાકાહારી, એકલું શાક ખાવાનું કોઈ ગૃહસ્થતા મળે તો આનંદ. ને કચિદ આપી ચશાલ્યો દાદા રુચિ, માલપુરા દૂધ પાક મળે તેમાં પણ આનંદ. શાક ખાવામાં દુઃખ નહીં, મિષ્ટાન જમવામાં આનંદ નહીં. કચિદ કંથાધારી, ચિથરા શરીર પર વીટવા હોય તો વીટી શકે છે અવધૂતો, એનું દુઃખ પણ નહીં. ને કચિદ આપી ચિવ્યાંબર ધરવું, કોઈ ઝરિયનના અંબર કો વસ્ત્ર કો કિંમતી વસ્ત્રો પહેરાવે ઉડાડે એનો આનંદ પણ નથી. મનસ્વી કાર્યાથી ન ગણાયતિ સુખમ ન ચ દુઃખમ, જેને પોતાના મન પર કંટ્રોલ છે અને જેને સુખ દુઃખ નથી, જે માનાપમાનથી પર થાય છે, જેને માન અને અપમાન, અવધૂતોને માન નહીં અપમાન પણ નહીં, માન કે અપમાન એ માગ્યું મળે નહીં, માન માગ્યું મળે નહીં, અપમાન કોઈ કરે નહીં, અને કદાચ કોઈ કરે અવધૂતને અપમાન તો તેને માટે બસ આનંદ હસવાનો. ઉપાસના કાંડમાં એક ચરિત્ર છે. એક મકાન આવું ને એક છોકરો સાંઈ મહારાજને કહે છે, મહારાજ આ તમારા માટે આરસી છે, તબેલો તૈયાર કર્યો નથી, તમારા માટેથી તૈયાર કર્યું. દીકરી પેલા લાલ લુગડા પહેરી લાકડી લઈને તુંબડી લઈને હું છું ઓટલા પર, તમારા માટે ગામમાં ધર્મશાળાઓ છે, તમારા માટે ગામમાં ધર્મશાળાઓ તૈયાર કરીને ગામમાં જાઓ, ધર્મશાળામાં જઈને પડો, ત્યાં આ બધું તૈયાર સાફસૂફ કરીને તમારા માટે નહીં, આપમાની કે બીજી શું. નૃસિંહ ભગવાન વાસુદેવાન સરસ્વતી ઉપાસના કાંડમાં આવશે, હશે છે. કેવા હદભાગી જીવો છે આ જગતના સંસારમાં, એટલું બીજું કઈ નહીં, હસવાનું બીજું કઈ નહીં. એ હસે છે, હસવાનું આ એક જ કારણ છે, यम्यवधूतं नो जानीते हत भाग्यो दत्तात्रेयं तं रदिशन्तं प्रणतोऽस्मि। तो समयचारी आवश्यकता उत्ता पर जेव शिक्षा बाहर निकली मानात्मान थी पर थया वगैरह अवधूत बना तुम थी अवधूत ना जीवो विष धारण करवा थी अवधूत नहीं वेशभूषा करवा थी अवधूत बनाए नहीं। आ जगत समाज एवो छे के रईना दाणा ने कोळू मानी बैठेलो छे कोई दिवस रईनो दाणो कोळू बनी शके नहीं मरी जाय तो વિચાર કરી આવતો તમારા મગજમાં ઉતરે તેની કથા છે એક નાનું દ્રષ્ટાંત જે કોળું એ કોઈ દિવસ રહી બની શકે નહીં ને જે રહી છે એ કોઈ દિવસ કોળું બની શકે મરી જાય તો અવધૂતો એ અવધૂતા જ અવધૂત બનાય નહીં। હા જેને કોળું ન જોયું હોય તે રહીને કોળું માની બેસે જેને કોળું નથી જોયું અને રહી એમ કે હું કોળું છું એટલે માને જેને કોળું ન જોયું હોય તે પણ જેને કોળું જ જોયું છે તે તો નક્કી કરે કે આ કોળું કેવડાવે છે પણ કોળું ન હોય આ રહી છે એ તો નક્કી જ માને જે ન જોયું હોય તે માને અને રહીને જે કોળામાં જો તફાવત ના આવતો હોય તો આપણા જેવા જગતના બીજા મૂર્ખના શિરોમણીની આપણને કોળામાં ને રહીમાં જો તફાવત ન દેખાતો હોય તો આપણે આપણું જીવન નથી આપણે પશુ તુલ્ય છે કહીએ તો પણ ચાલે જ્ઞાન આપણને આપ્યું છે કે કોળું કોને કહેવાય રહી કોને કહેવાય જો આ રહીને જો કોળું માની બેસીએ તો આપણા જેવા જગતના મૂર્ખા કોણ અવધૂતના વેશ જોઈને જો આપણા અવધૂત છે માની એમની પાછળ પડીએ તો જગતમાં આપણા જેવા મૂર્ખા કોણ અવધૂતને જોયા પછી ન જોયો હોય તો માને જેને કોળું ન જોયું હોય તે માની લે અવધૂતને જોયો છે કોઈ દિવસ નામધારી અવધૂતની પાછળ જાય નહીં પડે નહીં સમજે છે કે આ રહી છે કોળું નહીં જેને રાજહંસને જીવો છે કાગડાઓની પાછળ પડે નહીં। અમારા સુભાષિતકાર કે છે એક વખત કાગડો માન સરોવર પર જાય નહીં કોઈ દિવસ એક કાગડો ત્યાં પહોંચી ગયો ને માન સરોવરના હંસને જોયો ને કાગડાને વિચાર થયો સારો હંસ બનવા જેવું છે તો માન સરોવર પર નિવાસ કાયમને માટે મળી જાય હંસ બની જઈએ તો માન સરોવરમાં કાયમને માટે નિવાસ બની મળી જાય એ વિચાર જ્યાં કાગડાને આવ્યો એ કાગડો આવ્યો સમાજમાં સોનીને ઘેર ગયો એક સોની સોનાના પતરા કાઢી લીધો હતો કાગડાએ ઉડતા ઉડતા સોનીને ત્યાં ગયો જ્યાં જેવું ભાઈ શું છે આ તો સોનાના પતરા છે કેમ ભાઈ તો આ સોનાનું પત્રું મારા શરીર પર મળી આપે ત્યારે જે પૈસા થતા હોય આપી દો સુનીને શું એમ તો પૈસા મળે તો કરી આપે કામ એટલે કાગડો સુનીને ત્યાં બેઠો ને સુનીએ શરીર કાંચન સોનાનું બનાવી દીધું એના ખોળા બનાવીને હવે રાજહંસ બનવું છે એટલે સુવર્ણ જેવું શરીર તો બનાવ્યું પછી ગયો ઝવેરી બજારમાં ત્યાં ઈરા મોતીને માળેકણ બધું ઝવેરીને ત્યાં ભરેલું એટલે કાગડો આવીને કે છે ઝવેરીને કે ભાઈ તારા જે પૈસા જોઈતા હોય તો ને મારી ચાંચ પર અને મારી પાંખોડી ધાર પર ઈરા માણેક મોતી બધું તૈયાર જડી દેશે જડી આપું પૈસા આપે તો મરશું ઝવેરીને ત્યાં ચાંચ પર માણેકને મૂકતા અને આવ્યું મરાઈ દીધું એકાંક પચ્છે ગતિતમ મણીના પાંખના કિનારા પર એને મણીઓ જળાવી દીધા અને આ બધું કરીને ઉડવા લાગ્યો આ પ્રમાણે બનીને રાજહંસ 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 એ કોઈ દિવસ સુભાષિત કાર આપણા કે છે કાગડો કોઈ દિવસ રાજહંસ બને નહીં અને કાકસ્ય ગાહાત્રમ યદી કાહંચન સિય ને માણિક્ય રાગો યદી ચંચુ દેશે એકૈક પક્ષે ગ્રથિતમ મણીનામ પણ તથાપિ કાકો ન તું રાજહંસ આ બધું કરે પણ કોઈ દિવસ કાગડો રાજહંસ બને નહીં કાગડાને રાજહંસના ભેદને બતાવનાર સમાજને આ